એ રાજમહેલમાં રહેતી હતી, પણ કોઈ વનવાસીની જેવું સાદું એનું જીવન હતું. એની આસપાસ રાજાશાહી ઠાઠ હતો અને એ સાદાઈથી જીવતી હતી. બધી સ્ત્રીઓ રેશમી વસ્ત્રો પહેરતી, પરંતુ એ તો વક્કલો ધારણ કરવાનો જ આગ્રહ રાખતી. બધી સ્ત્રીઓ હીરા મોતીના ઘરેણા પહેરતી, પરંતુ એ તો થોડાક સૌભાગ્ય નચીનો જ ધારણ કરતી. બધા હસતા ગાતા નાચતા, પરંતુ આ એક સ્ત્રી સદાય ગંભીર ચહેરે ફરતી. સાદો ખોરાક, સાદા વસ્ત્રો, સાદી જિંદગી એ જ એની જીવન રીત હતી. પણ એ વૈરાગી ન હતી. મહેલમાં ત્રણ વડીલ સ્ત્રીઓ હતી. આ સ્ત્રી એમની દેખરેખ રાખતી, એમની માંદગીની વેરાએ સેવા કરતી, એમને કશી વાતે ઓછું ન આવે એની ચોકસાઈ રાખતી. ઉપરાંત આજુબાજુના સૌ નાના મોટા માટે સમસ્યાને સમયે એ પૂછવાનું ઠેકાણું હતી. લોકોના પ્રશ્નો ઉકેલી આપવામાં એને આનંદ આવતો, અને એ પ્રશ્નો ઉકેલવાની ગજબની કોઠાસૂઝ પણ એ ધરાવતી હતી. એ ખૂબ જ જ્ઞાની અને સમજુ હતી. એ સાદી હતી, ગંભીર હતી, સમજુ અને સેવાભાવી હતી. એનો અર્થ એ નહીં કે એ કોઈ પ્રૌઢ કે વૃદ્ધ સ્ત્રી હતી, એ તો ખાસી જુવાન જોધ હતી. રૂપનો કટકો હતી, રાજાની કુંવરી હતી અને રાજકુંવરની રાણી હતી. એના અંગે અંગમાંથી રૂપની અમીધારાઓ ફૂટતી હતી. આ રૂપ અને આ ઉંમર આનંદ પ્રમોદ માટે અને મોજ મજા માટે યોગ્ય હતા, છતાંય જરાય ઉછાંછરી કે આછકરી બનતી નહીં. સતત ગંભીરતા ધારણ કરીને રહેતી, કારણ કે સંજોગોના એક અજબ ખેલની એ શિકાર હતી. સંજોગોએ તેને અદ્વિતીય એવા એક ત્યાગ કરવા મજબૂર કરી હતી. એનો પતિ પૂરા 14 વર્ષ માટે વનમાં ગયો હતો. એને વડીલોની સેવા કરવાનું તથા નાનેરા ભાંડુરુની દેખભાળ કરવાનું એને સોંપીને ગયો હતો. એ ઉર્મિલા હતી, સીતાસમી રૂપવતી. ઉર્મિલાની કથા મિથિલા નગરીથી શરૂ થાય છે. મિથિલા નરેશ જનક વિદેહી પ્રજાવત્સલ રાજા હતા. એકવાર એમના જનપદમાં દુકાળ પડ્યો. લોકોએ કહ્યું કે જો રાજા પોતે હર હાંકીને જમીન ખેડે તો વરસાદ આવે અને દુકાળ ટરે. રાજા જનક તો તરત હર હાંકવા તૈયાર થઈ ગયા. એ હર હાંકતા હતા ત્યાં જ હરના ફોરા સાથે એક મોટી માટલી અથડાઈ. તપાસ કરતા જણાયું કે એ માટલીની અંદર રૂપરૂપના અંબાર જેવી એક કન્યા સૂતી છે. રાજાએ તેને ઉપાડી લીધી. એમને સંતાન નહોતું, એટલે ઘેર લઈ જઈને એમણે બાળકીને પોતાની પત્નીના ખોરામાં મૂકી. પૃથ્વીએ આપેલી એ કન્યા સીતા ઘણી જ રૂપવતી એ કન્યા હતી, પણ એ જરાક મોટી થઈ એટલે રાણીને ઝંખના જાગી કે સીતા સાથે રમે એવી એક બીજી કન્યા હોય તો કેવું સારું. રાણીની એ ઝંખનાને પ્રતાપે થોડા મહિનામાં એમને પણ એક પુત્રી થઈ. સીતા જેવી જ રૂપવતી અને સીતા જેવી જ ગુણિયલ દીકરી પણ થઈ. એનું નામ ઉર્મિલા રાખ્યું. સીતા અને ઉર્મિલા સાથે રમતી અને સાથે જમતી મોટી થઈ. એમની રમતો ધીંગી હતી. સીતા તો એવી જબરી હતી કે શિવજીના વિરાટ ધનુષનો ઘોડો બનાવીને ઘોડો ઘોડો રમતી. આખરે સીતા લગ્નને લાયક ઉંમરની થઈ એટલે જનક રાજાએ તેનો સ્વયંવર ગોઠવ્યો. એમણે જાહેર કર્યું કે મારે ત્યાં શિવજીનું જે વિરાટ ધનુષ છે એની પણછ ચડાવી આપે તે કુંવર સાથે સીતાના લગ્ન કરીશ. સ્વયંવર મંડપ તો દુનિયાભરના રાજાઓ અને રાજકુમારોથી ભરચક થઈ ગયો. મંડપની નજીકના રાજા જનકના મહેલની અટારીએ સીતા અને ઉર્મિલા સહિત સ્ત્રીઓ અને છોકરીઓ ટોરે ભરી હતી. ત્યાંથી મંડપમાં બેઠેલા રાજા મહારાજાઓ દેખાતા હતા. સ્ત્રીઓ તેમને બધાની જોતી હતી અને વિચારતી હતી કે સીતા જેવી પ્રતિભાવંત કન્યા માટે આમાં કયો વર યોગ્ય છે. એટલામાં તો મંડપને છેડે બેઠેલા ત્રણ જણ ઉપર સૌનું ધ્યાન ગયું. એ ત્રણેય જુદા તરી આવતા હતા, કારણ કે એમાં એક તો મહાન પ્રતાપી અને જ્ઞાની ઋષિ લાગતા હતા, એમની સાથે બે તેજસ્વી જુવાનો લગભગ વનવાસી જેવા વેશમાં બેઠા હતા. બેમાંથી મોટો જરાક શ્યામ વર્ણનો હતો અને બીજો ગોરો હતો. બધી સ્ત્રીઓની નજર એ ત્રણ જણ ઉપર જ ચોંટી ગઈ. મંડપમાં રાજા મહારાજાઓ તો ઘણા હતા, પરંતુ આ ત્રણના જેટલા પ્રભાવ કોઈનો નહોતો. થોડી જ વારમાં એમને વિશે સ્ત્રી મંડળમાં ચર્ચા ઉપડી. આ બે જુવાનોમાં વધુ લાયક કોણ છે? સીતા બોલી, મને તો લાગે છે કે પેલા શ્યામરા સરખા જે કુમાર ઋષિની જમણી બાજુ બેઠા છે તે જ સૌથી સરસ છે. પિતાજીએ ધનુષની કસોટી ન રાખી હોત અને સ્વયંવરમાં મારે ગમતા વરને મારા આરોપવાની હોત તો હું એમને જ મારા પહેરાવી દેત. એ સાંભળી ઉર્મિલા બોલી ઉઠી, બેન, મને તો ડાબી બાજુ બેઠેલા પેલા કુમાર જ લાયક લાગે છે. બંને બહેનોની આવી ચર્ચા સાંભળીને એક વડીલ સ્ત્રી બોલી ઉઠી, તમે છોકરીઓ પણ ગજબની છો. આઠ આટલા રાજા મહારાજા છોડીને તમને વનવાસી જેવા આ છોકરા ગમ્યા? આ સાંભળી સીતા ઉર્મિલા ચૂપ થઈ ગયા, પણ મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે પેલો શ્યામ યુવાન જ વિજેતા નીવડે તો સારું. સ્ત્રીવૃંદને ખબર નહોતી, પણ પેલા ત્રણ જણા ઋષિ વિશ્વામિત્ર અને રઘુવંશી રાજકુમારો રામ તથા લક્ષ્મણ હતા. પણ સ્ત્રી વૃંદની એક અભિલાષા ફરી. શ્યામર રાજકુમાર શ્રી રામે જ શિવધનુષને પણછ ચડાવી, એટલું જ નહીં પણ એટલા જોરથી ચડાવી કે એ જુનવાણી ધનુષ ભાંગીને કટકા થઈ ગયું. સીતાના આનંદનો પાર ન રહ્યો. પોતે જેને મનથી વરી ચૂકી હતી એ કુમાર જ વિજેતા બન્યો હતો. ઉર્મિલાને આનંદ થયો. ચાલો, જેને પોતે વખાણ્યો હતો એ બહેનનો દિયર તો થયો. પછી તો ખબર પડી કે આ જુવાનો અયોધ્યાના રાજા દશરથના કુંવરો છે. રાજા જનકે કુંવરોને પોતાની નગરીમાં જ રોકી લીધા અને અયોધ્યા તરફ દૂત મોકલીને કહેવડાવ્યું, રાજા દશરથ, અમારા સદભાગ્યે તમારા મોટા કુંવર રામ મારી પુત્રી સીતાના સ્વયંવરમાં વિજયી બન્યા છે. હવે એમના લગ્ન કરીએ. તમે સાજન મહાજન સાથે જાન લઈને આવી પહોંચો. દશરથને પણ ખૂબ આનંદ થયો. મિથિલા જેવા રાજ્ય અને જનક જેવા રાજા સાથે પોતાનો સંબંધ બંધાતો હતો એ કંઈ ઓછા આનંદની વાત નહોતી. એ તો મોટી બધી જાન લઈને મિથિલા આવ્યા, જનકને મળ્યા. પોતાની પુત્રવધુ બનનાર સીતાને એમણે જોઈ અને એ મોંમાં આંગળા નાખી ગયા. અરે, આવું રૂપ, આવું તેજ, આવો પ્રભાવ, મારા કેવા મહાન સદભાગ્ય કે આવી પુત્રવધુ મળી. એમના મોંમાંથી અનાયસ જ એવું વેણ સરી પડ્યું, રાજા જનક, સીતા સમી સ્વરૂપવતી કોઈ અન્ય કન્યાઓ તમારા ત્યાં છે કે? જનકરાય હસ્યા. એ જાણતા હતા કે દશરથને ચાર પુત્રો છે. તેઓ આ પુત્રોના લગ્ન માટે કન્યાઓનો વિચાર કરતા હોવા જોઈએ. જનકને આ વિચાર ગમી ગયો. મહાન રઘુરાજાના આ વંશ સાથે જેમ વધુ બહોરો સંબંધ બંધાય તેમ સારું એવું જનક માનતા હતા. એ બોલ્યા, તમે શું વિચારી રહ્યા છો એ મને સમજાય છે. રાજા દશરથ અને હું એ વિચારને વધાવી લઉં છું. મારે ઘેર સીતા સમીજ સ્વરૂપવતી ત્રણ કન્યાઓ છે. મારી પુત્રી ઉર્મિલા અને મારા ભાઈની પુત્રીઓ માંડવી શ્રુત કીર્તિ એટલી સ્વરૂપની છે. જો તમે કહેતા હો તો તમારા લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના લગ્ન પણ એમની સાથે ગોઠવી દઈએ. દશરથની આંખો હર્ષથી ચમકી ઉઠી. તે બોલ્યા, લોકો તમને જ્ઞાનના અવતાર કેમ કહે છે તે હવે મને સમજાયું. રાજા જનક, મારા એક જ વાક્ય ઉપરથી તમે મારા મનની મહેચ્છા કરી ગયા. ખરેખર હું એ જ વિચારતો હતો કે તમારા જ કુળમાં મારા અન્ય ત્રણ પુત્રોને પણ પરણાવવા તમે મારું માન કરીને એ જ દરખાસ્ત કરી છે. હું એ વધાવી લઉં છું. આમ ત્યાં એક લગ્ન લેવાયા હતા ત્યાં ચાર મંડપ આરોપાયા અને એક સાથે ચાર ચાર લગ્ન થયા. રામ અને સીતા, લક્ષ્મણ અને ઉર્મિલા, ભરત અને માંડવી તથા શત્રુઘ્ન અને શ્રુતકીર્તિ પરણ્યા. ચારે કોર આનંદ મંગળ વર્તી રહ્યા. લગ્ન પછી દશરથ પુત્રોએ જાન અયોધ્યા પાછી આવી. ઉર્મિલાના આનંદનો પાર નહોતો. સ્વયંવર મંડપમાં પોતાને જે કુમાર સર્વશ્રેષ્ઠ લાગ્યો હતો એ જ પોતાને પતિ તરીકે સાંપડ્યો. એના જેવી ખુશાલીની બીજી કઈ વાત હોઈ શકે? એ ખૂબ જ આનંદ અને હર્ષમાં આવી ગઈ. લક્ષ્મણ પણ ખુશ હતો. ઉર્મિલા સરખી સ્વરૂપવતી પત્ની પોતાને મળી. બંને ખૂબ સુખમાં દિવસો ગાળવા લાગ્યા. પણ સુખના આ દિવસો લાંબા ન ચાલ્યા. રાજા દશરથે રામને રાજ્ય કારભાર સોંપી નિવૃત્ત જીવન ગાળવાનો નિર્ણય લીધો. રામ ખરેખર રાજગાદી માટે લાયક હતા. કોઈને આ વાતનો દુઃખ નહોતું. બધાએ ઉત્સાહપૂર્વક રામના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવા માંડી. રામ તો ત્રણેય માતાઓના પ્યારા પુત્ર હતા. કૈકેયી પણ તેમને ખૂબ ચાહતી હતી, પરંતુ તેની દાસી મંથરાને પોતાની રાણી અને તેનો પુત્ર ભરત રાજગાદી આવે તેમાં રસ હતો. મંથરા ઘણી કપટી સ્ત્રી હતી. તેણે રાણી કૈકેયીના કાન ભંભેર્યા. કૈકેયીના મનમાં આ વાત ઠસી ગઈ કે પોતાનો પુત્ર ભરત બધાને વહાલો નથી અને રામ રાજા બન્યા પછી પોતાનું ક્યાં સ્થાન નહીં હોય. કૈકેયી તો વિચારમાં પડી ગઈ. મંત્રાએ તેને રસ્તો સુજાડ્યો. રાજા દશરથે કૈકેયીને બે વચન આપ્યા હતા. દેવો અને રાક્ષસીઓની એક લડાઈ સમયે રાજા દશરથના રથના પૈડાનો ખિલ્લો નીકળી જતા કૈકેયીએ તેમાં પોતાની આંગળી નાખીને રથ ચાલતો રાખ્યો હતો. લડાઈ પૂરી થતાં દશરથે આ જોયું અને તેમણે કૈકેયીને કોઈ પણ બે વરદાન માગવા કહ્યું. કૈકેયીએ એ વખતે કશું માંગ્યું નહોતું. કહ્યું હતું કે વખત આવે બે વચન માંગી લઈશ. આ વચન હવે માગવા માટે મંત્રાએ કૈકેયીને કહ્યું. તેણે શું માંગવું એ પણ મંત્રાએ કહ્યું. રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી. જેવા રાજા દશરથ રાણી કૈકેયીને મળ્યા એવા જ એણે આ વચનો માંગી લીધા. આ સાંભળતા જ રાજા દશરથ તો બેભાન થઈ ગયા. રામ તેમને બહુ પ્યારા હતા. તેને વનવાસ મળે એ વાત જ તેઓ જીરવી ન શક્યા. પરંતુ આજ્ઞાંકિત રામે તો વનવાસે જવાનું સ્વીકારી લીધું. આ બધો વખત ભરત તેના મામાના ત્યાં હતો. પાછા આવીને આ બધું સાંભળી તેના પોતાની માતા કૈકેયી પર ધિક્કાર છૂટ્યો. તેણે રાજગાદી તો સંભાળી પરંતુ રાજગાદી પર રામની ચરણ પાદુકા મૂકી અને પોતે નગરની બહાર એ ઝૂંપડીમાં રહ્યો. આમ રામને વનવાસ મળ્યો. સીતાએ રામની સાથે આવવા હઠ કરી. લક્ષ્મણ પણ પોતાના ભાઈ સાથે જવા તૈયાર થઈ ગયો. રામે તેમને બહુ સમજાવ્યા, રસ્તામાં આવતા વિઘ્નો બતાવ્યા, પણ બંને રામ પ્રત્યેની ભૂમિકામાંથી ચલિત ન થયા. આખરે રામે કહ્યું, સીતા મારી સાથે આવે એ તો જાણે યોગ્ય જ છે, પરંતુ ભાઈ લક્ષ્મણ, હું તને સાથે આવવાની સંમતિ નથી આપી શકતો. તારે માતા સુમિત્રા અને દેવી ઉર્મિલાની સંમતિ મેળવવી રહી. ઉર્મિલાનો વનવાસ રાજમહેલમાં. રામની સાથે વનવાસે જવાનો નિશ્ચય કરીને લક્ષ્મણજી પહેલાં તો માતા સુમિત્રા પાસે આવ્યા. માતાને પ્રણામ કરીને કહ્યું, માતાજી મને મોટા ભાઈ ભાભી સાથે વનમાં જવાની રજા આપો, કારણ કે નાનપણથી જ હું મારી જાતને રામની સેવામાં સમર્પિત કરી ચૂક્યો છું. વનમાં એમની સેવા ચાકરી કરવાનો અને મારાથી બનતું એમનું રક્ષણ કરવાનો મારો ઈરાદો છે. સુમિત્રાને રામ વનવાસની વાતથી શોક થયો જ હતો. હવે પુત્ર લક્ષ્મણને પણ વનમાં જવાની વાત કરતા જોઈ એ બાવરા બની ગયા. ઘડીભર તો શું બોલવું એ જ એમને સમજાયું નહીં. આખરે માંડ માંડ મનને સ્વસ્થ કરીને એ બોલ્યા, બેટા લક્ષ્મણ, મેં આખું જીવન મોટા બહેન સમાન કૌશલ્યાજીની સેવા કરી છે. એમના સુખને મારા સુખ માન્યા છે અને એમના દુઃખ મારે શિરે ઉઠાવી લેવાની કોશિશ કરી છે. મારા પુત્રમાં પણ મારી એ જ ભાવના અવતરી છે. એ જોઈને મને અનહદ આનંદ થાય છે. પરંતુ સુમિત્રાને બોલતા અટકી ગયેલા જોઈને લક્ષ્મણે આતુરતાથી પૂછ્યું, પરંતુ શું માતાજી, બોલતા કેમ અટકી ગયા? સુમિત્રા ગંભીર અવાજે બોલ્યા, બેટા, બાળક સાવ નાનું હોય ત્યાં સુધી એની પર એકલી માતાનો અધિકાર હોય છે. એ સહેજ મોટું થાય એટલે એના ઉછેર અને સંસ્કારની જવાબદારી માતા અને પિતા બેઉની બને છે. પરંતુ એ બાળક જો દીકરો હોય અને એના લગ્ન થઈ ગયા હોય તો એના પર સૌથી વધુ અધિકાર એની પત્નીનો ગણાય, કારણ કે માતા પિતા તો જીવનના અસ્તાચારે ડરી રહ્યા હોય છે. જ્યારે પત્ની સાથે એણે આખા જીવનની સહયાત્રા ખેડવાની હોય છે. માટે મારી તો તને વનમાં જવાની રજા છે અને તારા પિતા તો રામના વનવાસની વાત થઈ ત્યારથી હોશમાં નથી, પરંતુ તારે વનમાં જવા માટે ખાસ તો ઉર્મિલાની રજા લેવાની હોય. માટે એની પાસે જા અને એની રજા મળે તો મેરો. લક્ષ્મણને હવે જ ખ્યાલ આવ્યો કે રામ તરફના પોતાના કર્તવ્યના વિચારમાં ઉર્મિલાને તો પોતે ભૂલી જ ગયો હતો. એણે સુમિત્રાને કહ્યું, આપના તરફથી રજા આપવા બદલ આભાર માનું છું. માતાજી અને મારી અન્ય જવાબદારીનો ખ્યાલ આપવા બદલ પણ હવે હું ઉર્મિલા પાસે જઈશ. રામ વનવાસે જઈ રહ્યા છે એ સાંભળીને ઉર્મિલા પણ ઉદાસ બેઠી હતી. એટલામાં લક્ષ્મણજી આવ્યા અને કહેવા લાગ્યા કે હું તારી રજા માંગવા આવ્યો છું. ત્યારે તો એ મૂર્છિત જ થઈ ગઈ. લક્ષ્મણે એની ખૂબ આસના વાસના કરી, ઠંડુ પાણી છાંટ્યું, પંખો નાખ્યો. ત્યારે એ હોશમાં આવી. હોશમાં આવતા જ કરુણ વિલાપ કરવા લાગી, હિપકે હિપકા ભરી રડવા લાગી. લક્ષ્મણને ડર લાગ્યો કે એ વળી મૂર્છિત થઈ જશે, એટલે એણે જલ્દી જલ્દી કહેવા માંડ્યું, દેવી ઉર્મિલા, તમે આમ ભાંગી પડશો એવી મને આશા નહોતી. જનક વિદેહી જેવા વિદ્વાન આર્યરાજના પુત્રી આટલા પોચા હોય એવું મેં ધાર્યું નહોતું. ઉર્મિલાએ હવે આંસુ લૂછ્યા. એણે કહ્યું, વનમાં જ જવું હોય તો મને સાથે લેતા જાઓ. મોટી બહેન પણ જેઠીની સાથે આવી જ રહ્યા છે, હું તમારી સાથે. લક્ષ્મણે સમજાવટ આદરી, ભાભી વનમાં આવી રહ્યા છે એ સાચું છે, પણ હું તો એમની અને વડીલ બંધુની સેવા ઉઠાવવા જઈ રહ્યો છું. એમાં તમે સાથે હો તો મારી ઝંઝટનો પાર ન રહે. તમારા રક્ષણનો અને તમારી દેખભાળનો બોધ પણ મારે માથે આવે, એથી ભાઈ ભાભીની સેવામાં અંતરાય આવે. ઉર્મિલા બોલી, તમે ભાઈ ભાભીનો જ વિચાર કરો છો, પણ મારો વિચાર કરો છો ખરા? આટલા વર્ષો સુધી તમારા વગર હું હિજરાતી રહીશ એનો કશો ખ્યાલ કેમ નથી આવતો તમને? લક્ષ્મણે ધીરજથી કહ્યું, ઉર્મિલા, શું તમે એમ માનો છો કે મને તમારા પર સ્નેહ નથી? તમારા વગર હું નહીં હિજરાવું એવું તમે ધારી લીધું? દેવી, જેમ ભાઈ એક પત્ની વ્રતી છે તેમ હું પણ તમારા સિવાય જગતની કોઈ સ્ત્રી તરફ ઊંચી આંખ કરવાનો નથી. તમારા વગર મારી પણ એક એક ક્ષણ વેરાન બની જશે. વનવાસનો દરેક દિવસ હું ગણતો રહીશ કે જેથી તમને ફરીથી મળવામાં કેટલી અવધિ બાકી રહી એનો ખ્યાલ આવે. ઉર્મિલા બોલી ઉઠી, તો પછી શા માટે તમે મને સાથે રાખતા નથી? આપણે એવો તે કયો ગુનો કર્યો છે કે એકબીજાથી દૂર રહેવું પડે? ત્યારે લક્ષ્મણે કહ્યું, દેવી ઉર્મિલા, કેટલાક લોકોનો અવતાર જ બીજાઓના સુખ માટે નિર્માયો હોય છે. હું ભાઈની સેવામાં જીવનનું સમર્પણ કરીને બેઠો છું. તમે આપણા વૃદ્ધ પિતાજી અને માતાજીઓની અને અયોધ્યાની સેવા કરો એવી મારી તમને વિનંતી છે. તમે જનકરાજના પુત્રી છો, તમારા શાનપણ વડે જ અયોધ્યાનું રાજ્ય વ્યવસ્થિત રીતે ચાલશે એવું મને લાગે છે. વળી ભરત, શત્રુઘ્ન અને માંડવી શ્રુતકીર્તિ હજુ નાદાન ગણાય. તમારી છત્રછાયા અને હૂંફ એમને રહે એ પણ જરૂર છે. માટે મારી તમને હાથ જોડીને વિનંતી છે કે તમે અહીં જ રહો અને મને એકલાને વનમાં જવાની રજા આપો. હું પ્રાર્થના કરીશ કે 14 વર્ષ પછી તમે મને મળો અને પછી ભવો ભવ તમે જ મારા જીવનમાં આવો. લક્ષ્મણની આવી આજીજી અને આગ્રહ આગર ઉર્મિલાની એકે દલીલ ચાલી શકે એમ નહોતી. એમ તો લક્ષ્મણજી પતિ તરીકે એને હુકમ કરી શકે એમ હતા, છતાં એમને હાથ જોડતા જોઈને ઉર્મિલા પીગરી ગઈ. એણે રણબે હૈયે લક્ષ્મણને વનમાં જવાની મંજૂરી આપી. પતિપરાયણ ઉર્મિલાએ વડીલો અને અયોધ્યાના નગરજનો તરફનું કર્તવ્ય પાલન સ્વીકારી લીધું. તે રાજમહેલમાં જ રહી ગઈ, પરંતુ પ્રત્યેક પરે એ યાદ રાખતી હતી કે પતિ વનવાસના દુઃખો ઉઠાવી રહ્યા છે. એવી વેળાએ મારાથી રાજવી ઠાઠથી રહેવાય નહીં, પછીથી પોતે છેટી હતી એટલે આ પણ એક જાતનો વનવાસ જ હતો. ઉર્મિલાનો વનવાસ રાજમહેલમાં હતો. અહીં રહીને એણે જનકવાસીને શોભે એવું જીવન જીવવા માંડ્યું. વસ્ત્રોમાં એ વલકલજ પહેરતી, સારું ભોજન લેતી, હર હંમેશ પોતાના વન જીવન ગાળતા, પતિને યાદ કરતી અને એમનાથી પ્રેરણા મેળવતી. રામ લક્ષ્મણ સીતાની વિદાય પછી તરત જ રાજા દશરથે દેહ છોડ્યો, એથી ઉર્મિલાની જવાબદારી પણ વધી ગઈ. વિધવા રાણીઓની હવે વાતપ્રસ્થ જેવું જ જીવન ગાળતી ઉર્મિલા એમની ટેકન લાકડી બની રહી. પછી ખબર પડી કે ભરત તો રાજગાદી સ્વીકારવા તૈયાર જ નહોતો. એણે તો અયોધ્યામાં નહીં પ્રવેશવાની પ્રતિજ્ઞા લીધી હતી. એણે નજીકના નંદીગ્રામમાં રહેઠાણ રાખ્યું હતું. માત્ર રામચંદ્રજીની પાદુકાઓ મોકલીને એણે કહેવડાવ્યું હતું કે રાજગાદીએ પાદુકાઓનું સ્થાપન કરીને રામચંદ્રજી વતી રાજકારભાર ચલાવજો. ભરતની સાથે માંડવી પણ નંદીગ્રામ ચાલી ગઈ. પાછળ કારભાર ચલાવવા માટે રહ્યો નાનો શત્રુઘ્ન અને ઉર્મિલા. દેવી ઉર્મિલાએ આ પડકાર ઝીલી લીધો. એ અયોધ્યાના નગરજનોની ખરેખરી શાસક બની રહી. જેવી ઉદારતાથી જનક વિદેહી રાજ્ય ચલાવતા એવી જ રીતે ઉર્મિલાએ પણ કારભાર સંભાળી લીધો. 14 વર્ષ સુધી એણે અયોધ્યાનું રાજ્ય સંચાલન કર્યું. તે એવી કુશળતાથી કર્યું કે એ દરમિયાન એક પણ ફરિયાદ થઈ નહીં. 14 વર્ષ સુધી એણે પોતાના સુખ સગવડની પરવા કરીને રાજમહેલના બધા જ સુખોનો એણે ત્યાગ કર્યો. પતિએ સોંપેલું કામ કુશળતાથી કરતી કરતી એ લક્ષ્મણના પાછા આવવાની રાહ આતુરતાપૂર્વક જોતી રહી. આખરે 14 વર્ષ પૂરા થયા. ઉર્મિલાએ અને ભરત 14 વર્ષ સુધી રામવતી રાજ્ય ચલાવ્યું હતું. લોકોને કોઈ ફરિયાદ નહોતી. સૌ સુખ શાંતિથી રહેતા હતા. રામ પાછા આવી રહ્યા છે એ સમાચાર મળતા જ નગરીમાં આનંદ આનંદ થઈ રહ્યો. ઉર્મિલા તો આ દિવસની કાક ડારે રાહ જોતી રહી હતી. તેણે તો રાજમહેલમાં રામ સીતા લક્ષ્મણના આગમન માટે જોરશોરથી તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. આખો રાજમહેલ સાફસૂફ થઈને શણગાર્યો હતો. આખા નગરની સ્ત્રીઓને પણ તેણે ઘર શેરીઓ સાફ કરવાનું કહ્યું હતું. આખું નગર ચમકતું હતું. ઉર્મિલાએ આખા રાજમહેલને ઘી તેલના દીવડાઓ વડે શણગાર્યો હતો. રાત્રે એ બધા દીપક પ્રગટાવતા રાજમહેલ ઝરહરા થઈ રહ્યો હતો. આખું નગર પણ દીવાઓના ઉજાસથી ઝળકતું હતું. ઉર્મિલાએ 14 વર્ષ પછી સુંદર વસ્ત્ર પરિધાન કર્યા હતા અને હીરા મોતીના ઘરેણા પહેર્યા હતા અને નગરની વાટે સ્ત્રીઓ દીપમાળા લઈને ઊભી હતી. સૌની આગળ ઉર્મિલા અને રાજમહેલના વડીલો ઊભા હતા. બધાની પ્રતીક્ષાનો અંત આવ્યો. પુષ્પક વિમાનમાંથી રામ સીતા અને લક્ષ્મણ ઉતર્યા. લોકોએ તેમને હર્ષનાદથી અને ફૂલોથી વધાવ્યા. આ દિવસને આજે પણ લોકો દીપાવલી તરીકે મનાવે છે અને બીજા દિવસથી 9 વર્ષ શરૂ કરાય છે. ઉર્મિલાને માટે તો 14 વર્ષ પછી 9 વર્ષ અને નવો યુગ શરૂ થયા હતા. તે ખૂબ ખુશ હતા. રામનો રાજ્ય અભિષેક થયો. રામે સરસ રીતે રાજ્ય કર્યું. લક્ષ્મણ તો હંમેશની જેમ રામની સેવામાં જ લાગેલો રહેતો. પરંતુ ઉર્મિલા તો પતિની હાજરી માત્રથી ખુશ હતી. એવામાં એક ધોબીની સીતાની નિંદા કરતો સાંભળ્યો. રામને સીતાની પવિત્રતા પર કોઈ શક ન હતો, પરંતુ તેઓ પોતાની પ્રજાના મનમાં પણ શંકા ફરતી રાખવા નહોતા માગતા. તેઓએ સીતાને વનમાં મૂકી આવવાની લક્ષ્મણને આજ્ઞા આપી. કમ અને લક્ષ્મણે આ કામ કર્યું. ઉર્મિલાએ લક્ષ્મણને ઘણો ઠપકો આપ્યો, પરંતુ ભાઈ પ્રત્યેની કર્તવ્યતા ભાવનામાંથી એ લક્ષ્મણને ચરાવી ન શકી. વર્ષો વીત્યા. સીતાએ વનમાં વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહીને લવકુશને જન્મ આપ્યો. ઉર્મિલાનો સમય પણ બાળકોને ઉછેરવામાં પસાર થવા લાગ્યો. એ પછી રામે રાજસૂય યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો લવકુશે પકડ્યો. શત્રુઘ્નને આવીને એમને ઘોડાને છોડી દેવા કહ્યું, પણ તેઓ માન્યા નહીં અને લડવા તૈયાર થઈ ગયા. એ બે નાના બાળકોએ આખી સેનાને હંફાવી દીધી. છેવટે રામ આવ્યા અને બંનેને તેમની માતા વિશે પૂછ્યું. ત્યારે તેઓ સીતાના એટલે કે પોતાના બાળકો છે એવી ખબર પડી. રામે સીતાને પાછા ફરવા કહ્યું, પરંતુ સીતાજીને એ વાત પસંદ નહોતી. તેમણે પૃથ્વીમાં સમાઈ જવાનું પસંદ કર્યું. રામ લવકુશને પોતાની સાથે લઈ આવ્યા. ઉર્મિલાએ લવકુશની સંભાળ રાખવાનું માથે લીધું. તે લવકુશને એક માતા કરતાં પણ વધુ સંભાળ કરતી. તેમને રાજરીતિ શીખવાડતી, વેદ ગ્રંથો ભણાવતી, શાસ્ત્ર કથાઓ પણ સંભળાવતી. આમ ઉર્મિલાએ લવકુશને ક્ષત્રિય સંસ્કાર આપ્યા. આટલા વર્ષે ઉર્મિલાએ શાંતિથી વિતાવ્યા. એ એના જીવનનો સુવર્ણકાળ હતો. પરંતુ આ શાંતિ પણ લાંબી ન ટકી. એકવાર રામ વશિષ્ઠ ઋષિ સાથે ચર્ચાઓ કરી રહ્યા હતા. નિયમ એવો હતો કે જે કોઈ પણ એમાં ભંગ કરે તેને પ્રાણદંડની સજા થાય. લક્ષ્મણ દરવાજા પાસે કોઈ અંદર ના જાય એનું ધ્યાન રાખતા બેઠા હતા. બન્યું એવું કે દુર્વાસા મુનિ ક્રોધિત મુદ્રામાં આવ્યા. અને કહ્યું કે તેઓ રામને મળવા માગે છે. લક્ષ્મણે તેમને ખૂબ સમજાવ્યા, પરંતુ એકના બે થાય એ દુર્વાસા મુનિને તેઓ તો લક્ષ્મણને ધમકી આપી કે જો તું મને તરત ને તરત મળવા નહીં દે તો હું આખા નગરને શાપ આપીશ. લક્ષ્મણ તો ધર્મ સંકટમાં મુકાઈ ગયા. તેમણે ખૂબ વિચાર કર્યો, છેવટે પોતે જાતે અંદર જવાનું નક્કી કર્યું. લક્ષ્મણ અંદર જઈને રામને દુર્વાસા મુનિની આગમનની ખબર આપી. લક્ષ્મણે નિયમનો ભંગ કર્યો હતો અને એણે પ્રાણદંડની સજા ભોગવવાની રહી. લક્ષ્મણે પ્રજાને દુર્વાસા મુનિના શાપથી મુક્ત કરવા પોતે પ્રાણદંડની સજા વહોરી લીધી. છેવટે રામે પણ તેમની પાછળ સરયુ નદીમાં સમાધિ લીધી.